તારીખ 26/4/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 897 અને 898 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 525.
ચાલે એકાંત સુખે ને એકાંત સુખે નિશ્ચય સુખે ને વ્યવહાર સુખે સ્પષ્ટીકરણ છે. નિશ્ચય ઉપરના વજન વાળા મુખ્યતા વાળા કથનોથી મિથ્યા દ્રષ્ટિ જીવોને એવું લાગે છે કે આ એકાંત કરે છે. નિશ્ચયનો વિષય અને વ્યવહારનો વિષય બંને વિષય સમકક્ષાના નથી, તેથી બંને ઉપર વજન સમકક્ષાએ જતું પણ નથી. બંને વિષય એક કક્ષાના નહીં હોવાથી બંને ઉપરનું વજન પણ એક સરખું હોતું નથી. જે ન્યાયસર છે અથવા યોગ્ય છે, પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મ પદ છે, અને વ્યવહારનો વિષય આત્મામાં રહેલા રાગ અલ્પજ્ઞ આદિ જ્ઞાનની પર્યાયો ગુણભેદો અને રાગાદિના નિમિત્તો એ સર્વ વ્યવહારનીના વિષય છે. તેથી બંને વિષય એક સરખા નથી. નિશ્ચયનો વિષય અંતર્મુખ રહેલું અંતઃતત્વ સ્વરૂપ પરમાત્મ પદ છે કે જે સર્વોત્કૃષ્ટ છે અને પરમ ઉપાધિ છે. જ્યારે વ્યવહારનો વિષય રાગાદી અને પરપદાર્થો હોવાથી ગુણભેદો હોવાથી અધૂરી અને અલ્પજ્ઞ પર્યાયો હોવાથી અલ્પ વિકસિત પર્યાયો હોવાથી તે ઉપાદેય નથી. રાગ પણ ઉપાદેય નથી, પરપદાર્થ નિમિત્તો પણ ઉપાદેય નથી, અને અલ્પજ્ઞપણું ને ભંગભેદ પણ ઉપાદેય નથી, અવલંબન કરવા યોગ્ય નથી. તેથી એ સ્પષ્ટ થાય છે કે નિશ્ચયનો વિષય અવલંબનને યોગ્ય છે અને વ્યવહારનો વિષય અવલંબનને યોગ્ય નથી. જાણવું બંને નય દ્વારા બંને વિષયોનું થાય છે. નિશ્ચયનય દ્વારા નિશ્ચયનયના વિષયનું જાણવું થાય છે, વ્યવહારનય દ્વારા વ્યવહારનયના વિષયનું જાણવું થાય છે. પરંતુ નિશ્ચયનયના વિષયનું જાણવું થતાં એમાં ઉપાદેયતા થાય એવો પુરુષાર્થ કાર્યકારી થાય છે, ઉત્પન્ન થાય છે, અને વ્યવહારનયનો વિષય માત્ર જ્ઞાનનું જ્ઞેય તરીકે, માત્ર જાણવાના વિષય તરીકે રહી જાય છે. આવી જે જ્ઞાનની ચાલ છે, આવું જે જ્ઞાનનું પરિણમન છે, તેને નિશ્ચય વ્યવહારયુક્ત જ્ઞાન, પ્રમાણ જ્ઞાન, સમ્યક જ્ઞાન અથવા યથાર્થ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન છે તે બરાબર પરિણમી રહ્યું છે, અને તે આત્માને સાધતું પરિણમી રહ્યું છે. પરમાત્માને અવલંબતું હોવાથી અને પરમાત્માની ઉપાદેયતા વર્તતી હોવાથી તેમાં પરમાત્મ પદની સાધના અને આરાધન રહેલું છે. વ્યવહાર નહીંના વિષયમાં એ પ્રકાર નથી, માત્ર પોતાના વિષયને જાણે છે અને જાણીને તટસ્થ થઈ જાય છે. એમાં એ ઉપાધિ બુદ્ધિ કે અવલંબન કરતું નથી. આમ બંને નયોના વિષયમાં ફેર છે અને બંને નયોની પ્રવૃત્તિમાં પણ ફેર છે. તેને વ્યવહાર નહીં ને અંગીકાર કર્યો એમ કહેવાય. આ પ્રકારે વ્યવહાર નહીં પ્રવર્તે તો તેને વ્યવહાર નહીં ને અંગીકાર કર્યો છે. પણ વ્યવહાર નહીં ના વિષયભૂત તત્વોને દ્રવ્યોને અવલંબે અથવા ઉપાદેયપણે ગ્રહણ કરે તો એને વ્યવહારની અંગીકાર કર્યો નથી, પણ વ્યવહારનો એકાંત કર્યો છે. અથવા એને યથાર્થ વ્યવહાર નથી, પણ એને વ્યવહારાભાસ છે. આમ વ્યવહારની ના વિષયનો ખુલાસો છે. ગુરુદેવના શબ્દમાં લઈએ કે આત્માની પર્યાયમાં રાગ થાય છે તેને સમ્યક પ્રકારે જાણવો તે વ્યવહારનો અંગીકાર છે. વ્યવહારના ઘણા પડખા છે, નિશ્ચય નહીંમાં એટલા પડખા નથી. વ્યવહારને પોતાની પર્યાયમાં થતા રાગને સમ્યક પ્રકારે જાણે છે એટલે આત્માભિમુખ રહીને જાણે છે, અથવા આત્માભિમુખ રહીને જાણે છે એટલે આત્માનું અવલંબન રાખીને જાણે છે, આત્માને અવલંબીને જાણે છે, આત્માની ઉપાદેયતાને આરાધન કરતું કરતું જ્ઞાન રાગને જાણે છે. રાગનું આરાધન કરવું નથી, શુદ્ધાત્માનું પરમાત્માનું આરાધન જરૂર કરવું છે, પણ રાગનું આરાધન તો સાધકને કરવું નથી. રાગી થવું નથી, દ્વેષી થવું નથી, મોહી થવું નથી. રાગ છે ત્યાં મોહ છે, અથવા જ્યાં જ્યાં મોહ છે ત્યાં રાગ છે, મોહ નથી ત્યાં રાગ નથી. તો જેને રાગનું આરાધન નથી, મોહનું આરાધન નથી, તેને જ પોતાના પરમપદનું વિતરાગ પદનું આરાધન છે. જેને વિતરાગ પદનું આરાધન છે તેને જ રાગ ઉપાદેય ન થાય, નહીતર રાગની ઉપાદેયતા અનાદિની વર્તે છે, એ સ્થિતિ મટી શકે નહીં. એટલે અહીંયા કહ્યું કે આત્માની પર્યાયમાં રાગ થાય છે તેને સમ્યક પ્રકારે જાણવો તે વ્યવહારનો અંગીકાર છે. હવે એક સાધકનો દાખલો લઈએ કે પંચમ ગુણ સ્થાન વર્તી જીવ છે, શ્રાવક એનો દ્રષ્ટાંત લઈએ કે પંચમ ગુણ સ્થાન વર્તી જીવને શ્રાવકને જેટલી ભૂમિકામાં વિતરાગતા પ્રાપ્ત થઈ છે તેટલી ભૂમિકામાં એને નીચેનો રાગ અભાવ થયો છે અને ભૂમિકાનો રાગ વર્તે છે.
બરોબર.
11 પ્રતિમા છે ને, તો 11 પ્રતિમા શું બતાવે છે કે 11 પગથિયા છે વિતરાગ ભાવના આરાધનની શ્રેણીના એ પગથિયા છે. તો જેમ જેમ એ ઉપરની શ્રેણીમાં જાય છે તે પ્રકારે તેટલી તેટલી સ્વભાવની સ્થિરતા વિતરાગતા થઈ હોવાથી તે વિતરાગતાના સદભાવને લીધે રાગનો અભાવ થયો છે. તો તે જાણે છે કે આ રાગ આ પ્રકારનો વિકલ્પ હવે મને નથી, અને જેટલું બાકી છે સાધવું તે તે ભૂમિકાનો જે રાગ છે તે રાગ થયા કરે છે. તે રાગ ને કરવું એવો અભિપ્રાય નહીં હોવા છતાં સાધના અધૂરી હોવાથી, તેટલી હદે સાધના નહીં થઈ શકી હોવાથી તે રાગ અનિવાર્યપણે ઉત્પન્ન થયા કરે છે. કરવો એ પ્રશ્ન નથી. તો તેને તેમ જાણવો, અભાવ થયેલા ભાવને, સદભાવ રહેલા રાગાદી ભાવને, અભાવ થતા જેટલી શુદ્ધિ થઈ છે એટલી અધૂરી અલ્પ શુદ્ધિને, જ્ઞાનાદિના ક્ષયોક્ષમને, અલ્પજ્ઞપણાને, અરે આત્મામાં રહેલા ગુણભેદ ભંગા ભંગભેદ આદિને, અને તે શુભરાગના નિમિત્તો દેવગુરુ શાસ્ત્ર અથવા મન વચન કાયાના સંયમના જે પ્રકાર પ્રવૃત્તિના, તે તમામ સમસ્ત નિમિત્તોને જ્ઞાનમાં માત્ર જાણવા કે અહીંયા આટલી હદે આમ હોય છે, આથી ઓછું પણ ન હોય અને આથી વધારે પણ ન હોય. એ દ્રષ્ટાંત જરા વિશેષ ખોલવા જેવો છે કે કોઈ પંચમ ગુણ સ્થાન ધારી દ્રવલિંગી હોય, દ્રવલિંગીના ત્રણ ભેદ, એક દ્રવલિંગી મિથ્યા દ્રષ્ટિ, એક દ્રવલિંગી ચોથા ગુણ સ્થાન વર્તે, એક દ્રવલિંગી પંચમ ગુણ સ્થાન વર્તે,
બરાબર.
આમ ત્રણ ભેદ હોય છે. છઠ્ઠે સાતમે ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ મુનિદશાને પ્રાપ્ત જે વિતરાગતા છે એ ભાવલિંગી છે. મુનિદશાને યોગ્ય વિતરાગતા ન હોય તો દ્રવલિંગ છે. આમ દ્રવલિંગ ના ત્રણ ભેદ છે. હા, વિતરાગતા ન સદાય તો મુનિપદ ન પણ છોડે એવું બને છે. અનેક પ્રકાર બને છે. કોઈ સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાન ધારી સહજ કષાયની મંદતા પાળે રહે, સહજ પ્રકૃતિગત મુનિદશા યોગ્ય કષાયની મંદતા રહે એવા એના સહજ પરિણામ હોય, પરાણે પરાણે કરવું પડે એમને બોજા વિના, તો એ પરિણામને છોડીને પાપના પરિણામ કરવા એવું તો કોઈ શાસ્ત્રનું કે ભગવાનનું ફરમાન નથી, એ વિતરાગની આજ્ઞા નથી. એ રીતે કોઈ પંચમ ગુણ સ્થાનમાં હોય અને પંચમહાવ્રત અઠ્યાવીસ મૂળગુણ નિરતિચાર પાળી શકે એવી પરિણતિ રહી શકતી હોય તો મને દિશાંગીકાર કરે. પણ એ જાણે છે, હવે જો એને સમ્યક જ્ઞાન વર્તે છે ને, તો એ જાણે છે કે ખરેખર મને ભાવલિંગ રૂપ મુનિ દશા ઉત્પન્ન થઈ નથી. તેથી એક જ કષાયનો અથવા પંચમ ગુણ સ્થાન હોય તો બે કષાયની ચોકડીનો અભાવ વર્તે છે, બાકીના કષાયોનો સદભાવ વર્તે છે એમ તે જાણે છે. એ લીધું ને, રાગને સમ્યક પ્રકારે જાણવો એ સમ્યક પ્રકાર છે. જેમ છે એમ જાણવો, જેટલું છે એટલું જાણવું, ઓછું અધિક ન જાણવું, એ પ્રકારે જાણે છે. એને વ્યવહારને એને અંગીકાર કર્યો છે અથવા વ્યવહારને એને અંગીકાર કર્યો છે. મિથ્યા દ્રષ્ટિ સ્વાનુભવ અને સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું હોય છતાં બહારમાં મુનિદશા પાળતો હોય, અઠ્યાવીસ મૂળ ગુણ વગેરે, તો એ પોતાને મુનિ માની બેસે છે. આગ્રહિત મિથ્યા છે. મુનિ યોગ્ય આચાર પાળું છું માટે હું મુનિ છું, એ બાહ્યાચારથી પોતાને મુનિ માને છે. પણ ખરેખર ભાવલિંગ તે મુનિદશાનું ચિહ્ન છે. દ્રૈવલિંગ તે ખરેખર મુનિ દશાનું ચિહ્ન નથી. તો સમયસારની 413મી ગાથા છે. સમયસાર પૂર્વ કરતા કરતા આચાર્ય મહારાજ એ ખુલાસો કરતા જાય છે કે પાષંડી લિંગાણી એ બહારના ચિહ્નો છે, એ કોઈ એ તો પાષંડી લિંગાણી છે, એ તો દેખાવના ચિહ્નો છે, એ કોઈ અંદરના કોઈ ભાવલિંગ છે એના ચિહ્નો નથી. એવો શબ્દ વાપરે છે. આત્મામાં અલ્પ જ્ઞાનની પર્યાય છે એને જાણવું કે મારી પર્યાય અલ્પ જ્ઞાન રૂપ છે તે વ્યવહાર નહીં છે. શું કહે છે? આત્મામાં અલ્પ જ્ઞાનની પર્યાય છે એને જાણવું કે મારી પર્યાય અલ્પ જ્ઞાન રૂપ છે, પોતાની અલ્પજ્ઞતાને જાણવું તે વ્યવહારનું કાર્ય છે. ગુણભૂત ભેદોને જાણવું તે વ્યવહાર નહીં કાર્ય છે. શુભ રાગ આદિ જે વ્યવહાર છે, દેવગુરુ શાસ્ત્રના ભક્તિ વગેરેના રાગને જાણવું તે વ્યવહાર નહીં છે. તે રાગના નિમિત્તો દેવગુરુ શાસ્ત્રો છે તે વ્યવહાર નહીં છે. કોઈ જ્ઞાનીનો વ્યવહાર નહીં એમ ન જાણે કે કુદેવ કુગુરુને કુશાસ્ત્ર પણ મારા શુભના મારા વ્યવહારના નિમિત્ત છે, શુભરાગના નિમિત્ત છે એમ વ્યવહાર નહીં જાણે. અથવા ભૂમિકાને છોડીને રાગમાં રાગની પ્રવૃત્તિ થાય તો પણ તે મારો રાગ બરાબર છે, ભૂમિકા અનુસાર છે એમ વ્યવહાર નહીં જાણે. વ્યવહારની મર્યાદા બહારનો વિષય થઈ ગયો. યથાયોગ્ય જાણે, જેમ છે તેમ યથાયોગ્ય પણે જાણે, એવી જ જે પ્રવૃત્તિ છે સમ્ય જ્ઞાનની, એને વ્યવહાર નહીં અંગીકાર કર્યો એમ કહેવામાં આવે છે. એને જાણવું કે મારી પર્યાય અલ્પ જ્ઞાન રૂપ છે તે વ્યવહાર નહીં છે. રાગને આદરવો તેને અજ્ઞાની વ્યવહાર નહીં કહે છે. જ્ઞાની અજ્ઞાનીમાં ફેર શું છે? કે અજ્ઞાની શુભરાગને આદરવો એને વ્યવહાર નહીં કહે છે. જુઓ, અમે આવો વ્યવહાર પાળીએ છીએ, અમે આવો વ્યવહાર કર્યો, અમે વ્રત અંગીકાર કર્યું, અમે તપશ્ચર્યા કરી, આ બધો અમારા વ્યવહારનો અંગીકાર કરવા પણ રાગની ઉપાદેય બુદ્ધિ વર્તે છે એને અજ્ઞાની વ્યવહાર નહીં કહે છે. જ્ઞાની એને કદી વ્યવહાર નહીં કહેતા. આમ બે વચ્ચે તો ફેર છે. શુભરાગ તો જ્ઞાની અને અજ્ઞાનીની બંનેને ઉત્પન્ન થાય છે, બંનેને એક સરખો પણ દેખાય, સરખો દેખાય. નાની ને અજ્ઞાની બાજુ બાજુમાં બેસીને પૂજા કરતા હોય, એક જ પૂજા સમૂહ પૂજાની અંદર તો એક જ પૂજા ભણવાની હોય, એક જ પૂજા બોલતા હોય, એક જ પદને બોલતા હોય, એક જ પદને બોલવાનો બંનેનો વિકલ્પ ચાલતો હોય, છતાં એકને વ્યવહાર નહીં છે ને એકને વ્યવહાર નહીં નથી. અજ્ઞાની એની ઉપાદેયતા માટે વિકલ્પને કરે છે કે આ કરવા યોગ્ય છે, કર્તૃત્વ બુદ્ધિએ તે કરે છે. જ્ઞાની હે બુદ્ધિએ તે કરે છે એમ કહેવાય છે, થાય છે એને કરે છે એમ કહેવાય છે. એની હે બુદ્ધિ છે. આ રાગ છે તે ભૂમિકા અનુસાર થાય છે અથવા આવે છે, પણ આત્માનું તે કર્તવ્ય નથી. અજ્ઞાની તેને ધર્મ સમજીને કરે છે, જ્ઞાની તેને ધર્મ સમજીને કરતા નથી. આ તો પૂજાનો દ્રષ્ટાંત લીધો, પણ લાડવા ખાતા હોય. અજ્ઞાની ને લાડવો મીઠો લાગે છે, જ્ઞાનીના જ્ઞાનમાં તે માત્ર જ્ઞેય સ્વરૂપે છે. ગળપણ તો બંનેને ગળપણ સ્વરૂપે જણાય છે, પણ એકને ગળપણ સારું એમ જણાય છે. જ્ઞાનીને સારું એ વાત મટી ગઈ છે. ગળપણ તે ગળપણ છે, કડવાશ તે કડવાશ છે, સારા અનર્થાનો એમાં પ્રશ્ન રહેતો નથી. કેમ કે હું જ્ઞાતા છું, જ્ઞાયક સ્વરૂપે છું, માત્ર જ્ઞાન સ્વરૂપે હોવાને લીધે અન્ય સમસ્ત મારું જ્ઞેય માત્ર છે. અન્ય સમસ્ત જ્ઞેય માત્ર છે, હું તો જ્ઞાતા માત્ર છું. આ જ્ઞાનીનું પરિણામ છે. બંને ના બહારની ક્રિયા સરખી હોય તો પણ બંને ના પરિણામમાં બહુ મોટો તફાવત છે. ગુરુદેવે તો હજારો પડખેથી આ વાત સ્પષ્ટ કરી છે. સાક્ષી ભાવ ને તો એ નથી સમજી શકતા, પણ અનાસક્ત માં જે વૈરાગ થાય છે એને એ લોકો અનાશક્તિ કહે છે. વૈરાગ થાય છે એને અનાશક્તિ કહે છે. બાકી તો શબ્દો તો એમણે બધા લીધા છે. ગીતાના બીજા અધ્યાયમાં વિતરાગ શબ્દ નો પણ પ્રયોગ છે. આત્મા આત્મામાં સ્થિર થાય એવી પણ વાત છે. આત્મન્યેવા આત્મા તુષ્ટંતે, એને એમ કે સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિર જ્ઞાન વાળો સમ્ય જ્ઞાન. આપણે જેને સમ્ય જ્ઞાન કહીએ, કે તમે સમ્ય જ્ઞાન કહો છો, અમે સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. જેની પ્રજ્ઞા નામ જ્ઞાનની પર્યાય આત્મામાં સ્થિર થઈ તે સ્થિત પ્રજ્ઞ. એ લોકો સ્થિત પ્રજ્ઞ શબ્દ વાપરે છે. ત્યાં પ્રશ્ન ચાલ્યો છે, અર્જુનના મોઢે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સ્થિત પ્રજ્ઞનું સ્વરૂપ બતાવો. સ્થિત પ્રજ્ઞ કોને કહીએ? એને તો ભેદ પાડીને પૂછ્યું છે કે સ્થિત પ્રજ્ઞની ભાષા કેવી હોય. સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા, એની સમાધિ કેવી હોય? સમાધિસ્થ કેશવ, એ કેશવ શ્રી કૃષ્ણનું બીજું નામ કેશવ હતું ને. આમાં આવે છે આપણા પુરાણમાં એમનું નામ માધવ કેશવ બધા નામ આવે છે એમના. આ તો અર્ધચક્રી હતા ને, ત્રણ ખંડના ધણી હતા. હરિવંશ પુરાણમાં એમના બધા નામ આવે છે. કેશવ માધવ જેવા કોઈ નામ પ્રયોગ કરે છે, બધા નામ આપણા શાસ્ત્રમાં પણ આવે છે. પ્રશ્ન પૂછ્યો છે તો કે છે કે જેની મનની કામનાઓ બધી છૂટી ગઈ છે. પ્રજાતી યદા કામાન, આ બધું બાળપણમાં બધું કંઠસ્થ કરેલું. પ્રજાતી યદા કામાન, જેને કામનાઓ બધી થોડી પ્રજ હતી વિશેષ કરીને છોડી દીધી છે, ત્યાગ કરી દીધો છે. જહાતી એટલે છોડવું, પ્રજ હતી એટલે સારી રીતે છોડી દીધી છે. પ્રજ હતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, મનની બધી કામનાઓ જેને છોડી દીધી છે. આત્મન્યેવા આત્મના તુષ્ટાહા, આત્માથી જે આત્મામાં સંતુષ્ટ છે, સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે, એને હું સ્થિત પ્રજ્ઞ કહું છું. કેવી સરસ વાત છે. ઝંઝણાટી થતી હતી, એમ દિવ્ય ધ્વનિમાંથી સર્વ અન્ય મતો પાંગરેલા હોવાથી વિતરાગની વાણીની કોઈ કોઈ વાતો સર્વ અન્ય મતોમાં છે. પણ સાંગોપાંગ અવિરોધપણું છે, પણ સાંગોપાંગ અવિરોધપણું એ સાહિત્યની અંદર ને એ શાસ્ત્રોમાં નથી. તેથી જેમ મોતીનો વેપાર કરનાર એક બે મોતી હાચા રાખીને બાકીના બધા ખોટા મોતી ભેળવીને વેપાર કરે, એવી એ સાહિત્યની પરિસ્થિતિ છે. બે ત્રણ શ્લોક છે, બધા એવા છે. એમાં નીચે વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીમનિ ઉચ્યતે, વિતરાગ શબ્દનો નીચે પ્રયોગ છે અહીંયા. તે પછી એમ કહેવાય કે અમારામાં પણ આ બધું આવે છે, નથી આવતું એવું કાંઈ નથી. પણ તમારામાં આવે છે, પણ બીજા લોચા મારો છો એનું શું? આપણે પંડિતો તો શાસ્ત્રમાંથી જ વાત કરે છે ને, શાસ્ત્રમાંથી કેટલીક વાત તો શાસ્ત્રને અનુકૂળ કરે, પછી પાછા બીજા લોચાને ગડબા મારી દે તો એ તો અન્ય મતને એમાં કાંઈ ફેર રહેતો નથી. આ તો ગડબડ બધી અહીંથી જ ઊભી થઈ છે. ફેર પીડ્યો ત્યાંથી, કેટલો ફેર પીડ્યો પછી એનો મેળ રહેતો નથી. કેટલીક વાત રહી જાય છે. એમ કે છે કે વેદાંત માંથી નીકળે, એ તો બધા એમ જ કે અમે જૂના છીએ, અમે પુરાણા છીએ, અમારા માંથી આ બીજા બધા નીકળ્યા છે. એનું કારણ એ હોય છે કે પૌરાણિકતા તે સત્ય છે અને નવીન છે તે અસત્ય છે, અધૂરું છે, એમ ત્યાં મુદ્દો પકડવો છે. એ વાત પણ સાચી નથી. સત્ય અને અસત્ય જગતની અંદર અનાદિથી વિદ્યમાન છે ને અનંતકાળ વિદ્યમાન રહેવાનું છે. એમાં જૂનું તે સાચું એવું નથી. સત્ય પણ જૂનું છે અને અસત્ય પણ એટલું જ જૂનું છે જેટલું સત્ય જૂનું છે એટલું. વેદાંતી છીએ ખાસ કરીને તો જીવો મિથ્યા દ્રષ્ટિ જીવો બૌદ્ધ છે. બૌદ્ધ ક્ષણિક પર્યાયને માને છે અને પર્યાય દ્રષ્ટિ જીવ સર્વ મિથ્યા દ્રષ્ટિઓ પર્યાય દ્રષ્ટિઓ આથી માત્ર પર્યાય જીવડો જેટલો એકદમ પર્યાયને વળગેલો છે એટલે બૌદ્ધ છે ખરેખર તો. પછી એ પરને કરતા માનવામાંથી ઈશ્વરનું કરતા પણ લાગી ગયું, આવી ગયું, વધી ગયું એમાંથી એ બધું. રાગના કરતાપણામાંથી વિપરીતતાનો થયેલો વિકાસ છે, ડેવલપમેન્ટ છે, તે ઈશ્વર કરતા સુધી પહોંચી ગયું. પછી તો દેવ દેવીઓ સારું કરે ને ખરાબ કરે એ વાત આવ્યા વિના જુદા જુદા એક જ જીવના પરિણામમાં જુદા જુદા કાળે ઉત્પન્ન થઈ આવે છે. કરતાપણું માને છે, પછી નિશ્ચયાભાસમાં અકર્તાપણું માને છે, એ વેદાંતનો ફાટો છે. કરતાપણું ફાટો છે અને અકર્તાપણું વેદાંતનો ફાટો છે. એ સાંખ્યમાં છે, પ્રકૃતિ દોષને કરે છે, પુરુષ તો શુદ્ધ નિર્મળ છે, એ સાંખ્યનો વિષય છે. એ વેદાંતમાં તો વિભિન્ન અભિપ્રાય છે. એટલે ગાંધીજીને શ્રીમદજીએ જે જવાબ આપ્યો છે એમાં એ વાત લખી છે. વેદાંતનો એમણે પ્રશ્ન પૂછ્યો છે તો કે વેદાંતની અંદર જુદા જુદા કાળે જે જુદા જુદા ઋષિ મુનિઓ થયા એમણે ભિન્ન ભિન્ન અભિપ્રાયમાં વાતો લખીને એ બધી વેદાંતમાં સમાવેશ થઈ, ત્યારે એની અંદર વહેંચાયેલા અભિપ્રાયો છે એ અત્યારે એનું સાહિત્ય જોતા સ્પષ્ટ થાય છે. એમાં જે કઈ તકલીફ છે એ વાતની છે કે બહુભાગ જીવ તો તુલનાત્મક બુદ્ધિના અભાવને લીધે પરસ્પર વિરુદ્ધતા ક્યાં આવે છે એ સમજી શકતા નથી. એટલે આ બધું ચાલે છે, એક અકર્તા થાપે તો એ જ મતમાં ચાલે, બીજો કરતા થાપે તો એ જ મતમાં ચાલે. મત ન બદલાય પણ અભિપ્રાય બદલાય, અને બંને પરસ્પર વિરુદ્ધ છે એ કોઈ તપાસે નહીં. ઈશ્વર પરિપૂર્ણ છે તો કે હા ઈશ્વર પરિપૂર્ણ છે, એનું પરમ ઐશ્વર્ય છે તો કે હા પરમ ઐશ્વર્ય છે. અધૂરો ઈશ્વરને કેમ કહેવાય? અને વળી એમ કે એને ઈચ્છા થાય જગતનું કા જગતના કાર્યોના સંબંધમાં તો કે આ થાય. હવે ઈચ્છા થાય અને પૂર્ણતા હોય એ વાત પરસ્પર વિરુદ્ધ છે. જે પૂર્ણ હોય એને નિરીક્ષક સ્વભાવ પ્રગટ થયો છે, એને ઈચ્છા ઉત્પન્ન થાય. ઈચ્છા થાય એ પોતાની અધુરાશને સાબિત કરે છે કે કઈક જોઈએ છે, માટે ઈચ્છા થાય છે. તો કઈક જોઈએ છે એને અધુરાશ છે. પણ બે વાત એક સાથે ચાલે એક જ મતમાં. આમ તુલનાત્મક બુદ્ધિના અભાવને લીધે ધર્મ તત્વને સંપ્રદાયના જીવો સમજી શકતા નથી. ખાસ કરીને સંપ્રદાય બુદ્ધિ જેની દ્રઢ છે એને તુલનાત્મક બુદ્ધિ કામ કરતી નથી, કામ કરી શકતી નથી. આ પરિસ્થિતિ છે. શું કહે છે કે રાગ ને આદરવો તેને અજ્ઞાની વ્યવહાર નહીં કહે છે. રાગ ને કરવો, રાગ ને આદરવો અને રાગ પરિણામ યુક્ત સ્થિતિને આરાધના કહેવી, રાગ સહિત પરિણામે તેને આરાધના કહેવી, એ રીતે રાગની આદર બુદ્ધિ રહેવી, રાગની આદર બુદ્ધિ રહેવી એને વ્યવહાર કહે છે. વ્યવહારને અંગીકાર કર્યો એમ કહે છે અજ્ઞાની. તેણે તો વિતરાગ ભાવ અને રાગ ભાવ બંનેથી લાભ માન્યો. એને તો વિતરાગ ભાવથી પણ લાભ કહે છે તે, અને રાગ ભાવથી પણ તે લાભ કહે છે. એની માન્યતામાં આવું એકાંતપણું છે. પરસ્પર વિરુદ્ધતાની તુલના એ કરી શકતો નથી કે આ પરસ્પર વિરુદ્ધ કેમ બની શકે. માન્યતામાં બે સાથે ન રહી શકે. પરિણામમાં રાગ ને વિતરાગતા સાથે રહી શકે. સાધક જીવને રાગ પણ હોય પરિણામમાં અને વિતરાગતા પણ પરિણામમાં હોય, એનું નામ સાધક દશા છે. મિથ્યા દ્રષ્ટિ જીવને એકલી બાધક દશા છે, એને સાધક દશા જરાય નથી. સાધક પણ નથી, બાધક પણ વર્તે છે. અને સિદ્ધ પરમાત્માને જરા પણ બાધક પણ વર્તતું નથી. એ પરિપૂર્ણ પોતાના સ્વરૂપને અવલંબીને રહેલા છે. પરિપૂર્ણ સાધની સિદ્ધિ થઈ ગઈ છે, તેથી તેને સાધક પણ છે એ કહેવાની જરૂર નથી. જે માત્ર સાધી રહ્યા છે તેને સાધક બાધક પણ બંને પરિણામમાં હોવા છતાં માન્યતામાં બે વાત નથી કે સાધક પણ ઉપાધિ છે અને બાધક પણ ઉપાધિ છે. રાગ પણ ઉપાધિ છે અને વિતરાગતા પણ ઉપાધિ છે, એમ બે ન બની શકે. તેથી તેને માન્યું છે, એકાંતે માન્યું છે, આપું છે. એ જ વિષય 898 માં પણ વધારે ખોલીને સ્પષ્ટ કર્યો છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ તો જ્ઞાતા છે, આત્માની રુચિ થઈ, શુદ્ધ આત્માની રુચિ થઈ, શુદ્ધ સ્વરૂપ જ્ઞાતા એવું આત્મા પોતે પોતાના નિજ સ્વરૂપની જેને અંતર રુચિ થઈ, તે રુચિ થઈ તે કાળે તેને રાગ હોય છે, ત્યારે વિતરાગ નથી થઈ ગઈ. તો વિતરાગ સ્વરૂપની રુચિ થાય ત્યારે રાગ તે જ કાળે સર્વાંશે મટી જાય એવું બનતું નથી, ત્યારે તેને રાગ હોય છે. પણ તે રાગ નિમિત્ત છે. કેમ નિમિત્ત એને કહ્યો? કે તે રાગથી પણ શુદ્ધાત્માનો જ મહિમા કરે છે, તે વિકલ્પમાં પણ શુદ્ધાત્માનો જ એને મહિમા છે. ઓ મારું પરિપૂર્ણ પરમાત્મા દ્રવ્ય, એમ એને રાગનો ઉછાળો પણ આત્મા પ્રત્યે આવે છે અને રુચિનો ઉછાળો પણ આત્મા પ્રત્યે આવે છે. બંનેના વલણમાં અરસપરસ અનુકૂળતા અનુરૂપતા હોવાથી એને નિમિત્ત કહે છે. અનુરૂપને નિમિત્ત કહેવું, અનુકૂળને નિમિત્ત કહેવું એ પદ્ધતિ છે. જેમ ગુરુને શિષ્યને બોધ દેવાનો વિકલ્પ છે અને શિષ્ય બોધને પ્રાપ્ત કરે છે તો ગુરુ ઉપદેશદાતા નિમિત્ત કહેવાય છે, ન કરે તો ઉપદેશદાતા નિમિત્ત એવું લાગુ પડતું નથી એને માટે. બરોબર. તો અહીંયા ઉપદેશ ગ્રહણ કરવાની ગરજ હતી, પાત્રતા હતી, અને ઉપદેશ ગ્રહણ કરવાનો પુરુષાર્થ હતો, અને ઉપદેશ ગ્રહણ થયો તે દ્વારા, ત્યારે અહીંયા એને અનુકૂળ જોઈને એના ઉપર આ નિમિત્તનો આરોપ કરવામાં આવે છે. તેમ અહીંયા રુચિ થઈ ત્યારે એને અનુસરતો રાગ, રુચિને અનુસરતો રાગ ત્યાં નિમિત્ત છે. એટલે આપણે બે દિવસ પહેલા એ વિશે ચર્ચો ત્યાં પ્રણભાઈ ચલાવ્યો હતો ને સોનગઢમાં, નિશ્ચય નહીં નો પક્ષ છે, એ નિશ્ચય નહીં નો પક્ષ પણ છોડવા યોગ્ય છે. હજી તો વ્યવહારની પકડ વાળાને વ્યવહાર નહીં ના વિષયનો પક્ષ છોડવો કઠણ પડે છે. અહીંયા ભગવાન કહે છે કે નિશ્ચય નહીં નો પક્ષ પણ છોડવા જેવો છે, એટલે કે તને નિશ્ચય સ્વરૂપનો નિર્ણય થાય, રુચિ થાય, ત્યારે પણ જે રાગ રહી જાય, જે રાગને અહીંયા અમે નિમિત્ત કહીએ છીએ, એ નિમિત્તને પણ તારે છોડવાનો છે.
બરોબર.
પણ જ્યારે આત્માની રુચિ થાય ત્યારે રાગમાં આત્માનો મહિમા ન આવે તો શું થાય?
હે,
કે મહિમા આવશે તો પણ એ મહિમાને તું પકડીશ નહીં, ને એ મહિમાને, રાગના મહિમાને તું વળગીશ નહીં. તારી રુચિમાં, તારો શુદ્ધાત્મા રૂચ્યો હોય તો એ રુચિને આગળ વધારીને તું સમ્યક દર્શન રૂપ પ્રધાનમાં પરણમી જજે, પણ રાગને તોડી નાખજે. રાગમાં આગળ વધીને વધારે રાગને રગડીશ નહીં, રાગ દુશ્મન છે. વિતરાગ સ્વરૂપી આત્માને રાગ એનો દુશ્મન છે, તેથી ભગવાનનું નામ અરિહંત પડ્યું. અરી એટલે દુશ્મન, અરી એટલે શત્રુ. શુદ્ધાત્માનો રાગ એ દુશ્મન છે, રાગનો કણ પણ દુશ્મન છે. આખી ગટર તો મેલી છે, કેમ કે અનેક મનુષ્યોની મલિનતા વિષ્ઠા આદિ એમાં જાય છે, પણ પોતાની વિષ્ઠા કઈ મલિન છે? એ મલિન છે. કઈ થોડીક હોય તો કે એ મલિન છે, જરાક કણ હોય તો કે એ મલિન છે. મલિન છે તે, મલિન છે, કોઈ પણ અંશે મલિન છે.
બરોબર.
એના કોઈ પણ અંશમાં શુદ્ધતા અને પવિત્રતા
નથી.
બસ આ રાગની સ્થિતિ છે. રાગ શુદ્ધાત્માનો હોય, રાગ પરમાત્માનો હોય, રાગ કોઈનો પણ હોય, રાગ કરવો, રાગ રાખવો, રાગ વધારવો, રાગ પાળવો, રાગ પોષવો, અને રાગમાં સંતુષ્ટ થવો, એ બધું વિતરાગની આજ્ઞા વિરુદ્ધ છે.
બરોબર.
આ સિદ્ધાંત છે. જેને વિતરાગ થવું હોય અને એને રાગ છોડી છૂટકો છે, રાગને પણ વળગી રહેવું ને વિતરાગ થવું, બે વાત નહીં બને.
વિતરાગ માર્ગમાં નહીં,
એ વિતરાગ માર્ગમાં નહીં બને. અન્ય માર્ગમાં તો બીજે ચાલે છે, દુનિયામાં ચાલે છે, એની સાથે તો કઈ પ્રશ્ન
નથી.
એટલે ટોડર મુરજીએ જૈનમાંથી જે ફાટા પીડ્યા એને અન્ય મતમાં નાખી દીધા. રાગની ઉપાદેયતા થઈ ગઈ છે, રાગની ઉપાદેયતા ને ધર્મ માનવા લાગ્યા છે. તો કે અત્યારે તો દિગંબર સંપ્રદાયમાં એ પરિસ્થિતિ છે. ધર્મ અને સંપ્રદાય જુદી જુદી ચીજ છે, બહુ લગભગ લોકો આ સમજતા નથી. ધર્મ અને સંપ્રદાય બે જુદી જુદી ચીજ છે. અમારા સાહુજી નું ડેલિગેશન આવ્યું ત્યારે આ ચર્ચા કરી હતી અમે, અમારા પક્ષથી આ ચર્ચા અમે કાઢી હતી, કે ધર્મ અને સંપ્રદાય જુદી જુદી ચીજ છે. જ્ઞાની સદાય એમ કહે છે, ત્રણેય કાળના જ્ઞાનીઓ, કે હું ગચ્છમાં નથી, મતમાં નથી, વાડામાં નથી, સંપ્રદાયમાં નથી, હું આત્મામાં છું. આ જ્ઞાનીઓનો, ત્રણેય કાળના જ્ઞાનીઓનો આ પોકાર. જ્યારે સંપ્રદાય બુદ્ધિ વાળા એને સંપ્રદાયમાં કેદ કરવા માંગે છે, કેમ તમે અમારા શાસ્ત્ર ને અડ્યા, કેમ તમે અમારા શાસ્ત્ર ને નમસ્કાર કર્યો, કેમ તમે અમારા શાસ્ત્ર ને વાંચ્યા, કેમ તમે અમારા શાસ્ત્ર માંથી આવું જ્ઞાન લીધું, માટે હવે અમારા બંધનો અમે તમને લાગુ પાડશું. અરે ભાઈ, તારા શાસ્ત્ર માંથી તો તું સમજાય ગુનો નથી કર્યો, એ શાસ્ત્ર માંથી તત્વ સમજાય નિર્દોષ થયા છે, અને નિર્દોષ થવાનો સર્વ આત્માઓનો અધિકાર છે, અનાદિ સિદ્ધ અધિકાર છે, જન્મસિદ્ધ નહી અનાદિ સિદ્ધ અધિકાર છે. એમાં કોઈ તમારો તો ગુનો કર્યો નથી. ગુજરાત ની હાઈકોર્ટમાં એક દિગંબરભાઈ એમ કહ્યું હતું કે તમે આવી રીતે બધું સ્વતંત્ર કરવા માંગતા હોય તો પછી દિગંબર શબ્દ કાઢી નાખો ને, દિગંબર શબ્દ નો કેમ પ્રયોગ કરો છો? દિગંબર શબ્દ તમે રજીસ્ટર કરાવ્યો નહીં, એટલી પણ તમે બુદ્ધિ ન વાપરી. કાયદો એવો છે, કારણ કે અત્યારે તો તમે કાયદાથી લડો છો, કે જેનું રજીસ્ટ્રેશન કરાવો એ બીજા ન વાપરી શકે, પણ તમારા લોકોને એટલી ખબર નથી પડતી કે આનું રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. સવા પક્ષ વાળા જે માસભા વાળા લડવા આવ્યા હતા, પછી બીજાનો કેસ ચાલે ત્યારે અંદર બેસવાનો તો કઈ અર્થ નહીં, આપણે પ્રયોજન નો એટલે કોઈને રસ આવે નહીં. બહાર પછી ચેમ્બર ની બહાર, કોર્ટ ની બહાર કમ્પાઉન્ડમાં ઉભા હોય તો એકબીજા પરિચિત હોય એટલે વાતચીત તો થાય ને, ભલે સામા સામા હોય પણ પરિચિત હોય એટલે વાતચીત તો થાય ને, એટલે બધી વાતચીત ચાલતી હતી. તમારો દિગંબર શબ્દ નહીં વાપરવો જોઈએ, તમે દિગંબર શબ્દ રજીસ્ટ્રેશન કરાવી લો તો એ ન વાપરી. અમારી પાસે શબ્દો તો ઘણા છે, શાસ્ત્રો તો અમે બહુ ભણ્યા છે તમારા કરતા, એટલે કેટલાય શબ્દો છે આ માર્ગ માટે, હજારો શબ્દ છે, વિતરાગ માર્ગ છે, જને અનેક શબ્દ. તમારે જેટલા જેટલા રાખવા એટલા રજીસ્ટ્રેશન કરાવતા જાઓ, અમે આગળ લેતા જઈશું. તારા દિગંબર શ્વેતાંબર ની સંપ્રદાયમાં એવા પીડા છે, એને કઈ પોતાના આચાર્યો એને ભગવાને શું કહ્યું એને ખબર નથી, પૂર્વજો શું કહી ગયા એ તો એને ખબર નથી, તત્વને કઈ ખબર નથી. મેં કહ્યું કે મિત્ર, ધર્મ જુદી વસ્તુ છે, સંપ્રદાય જુદી વસ્તુ છે. અમે ધર્મ સ્વીકાર્યો છે, સંપ્રદાયને કદી નહીં. અને તમે તમારો રેકોર્ડ તપાસી લ્યો કે હિન્દુસ્તાનની કોઈ દિગંબર સંપ્રદાયની સંસ્થામાં અમે ક્યાંય સભ્યપદ નોંધાવા આવ્યા નથી. આ અમારા સોનગઢ વાળાનો રેકોર્ડ છે. તમારામાંથી જે લોકોને જેને ગમ્યું એ બિચારા આવ્યા છે અમારી બાજુને, એનો અમને કાંઈ વાંધો નથી, વિરોધ નથી, ભલે આવ્યા. અમે તો એમ સમજી છીએ કે જગતના બધા પ્રાણીઓ આવે, તમામ સંઘની જીવોને સમ્યક દર્શન પામવાનો અધિકાર છે, પીરિયન્સ હોય તો અમને એનો કોઈ વાંધો નથી. પણ અમે કોઈ સંપ્રદાયમાં ને કોઈ સંસ્થામાં નામ લખાવા આવ્યા હોય કે સભ્યપદ નોંધાવા આવ્યા હોય એવો એક દાખલો લાવો. માટે તમારા સંપ્રદાયના ને તમારી સંસ્થાઓના બંધન તમે લાદવા માંગતા હોય તો એ ન્યાય વિરુદ્ધ છે. સાહુજીને એ વાત કરી, લોકોને કઈ નવી વાત લાગે કે આ બધો ન્યાય કેવી રીતે કાયદો, એ ન્યાય કાયદો બરાબર છે. પરિસ્થિતિ ઉભી થઈ તો ચોખોટ કરવી પડે છે, બરોબર. હવે આ ફેર છે બે વચ્ચે, ધર્મ તત્વ તો એક જુદી વસ્તુ છે જે અંગત રીતે સાધ્ય થાય છે, એ કોઈ સામૂહિક ક્રિયાનો વિષય નથી. જેમ પુણ્ય અંગત રીતે થાય છે, પાપ અંગત રીતે કરાય છે, એમ ધર્મ પણ અંગત રીતે કરાય છે. કોઈ સામૂહિક રીતે ધર્મ થાય છે એવું બનતું નથી, બની શકતું પણ નથી,
બરોબર.
સંપ્રદાયનો વિષય તદ્દન જુદો છે, ધર્મનો વિષય તદ્દન જુદો છે. તમે એ વાતને સમજ્યા નથી, બે ને એક માનીને તોફાન કરો છો, એ વાત સમજણ વગરની ગેરસમજણ ભરેલી છે. સાંભળી લેતા હતા, સમજવાની મહેનત કરતા હતા, એ દલીલ નહોતી કોઈની પાસે. પણ આ વિષય તો આપણા લોકોમાં ઘણા ખબર નથી કે આ ધર્મ અને સંપ્રદાય અલગ અલગ ચીજ છે, એ સ્પષ્ટીકરણ તો પ્રસંગ નથી પડ્યો ને, એટલે આપણા લોકોને ખબર નથી. એટલે આપણામાં જે મૂળ દિગંબર છે એને થોડુંક એવું થાય છે કે આપણું આમ, આપણું આમ, આપણું આમ, આપણું આમ, પણ ભાઈ એ તો શ્વેતાંબરની કેટલીક પરંપરાને આમના એવો બદલાણી એનાથી જુદા પાડવા માટે તમે વાત કરો, એ જુદી વસ્તુ છે. કહ્યું હતું કોર્ટમાં કે અમે શ્વેતાંબરને સ્વીકારતા નથી, તેથી અમે દિગંબર શબ્દ વાપર્યો છે, તમારા સંપ્રદાયને સ્વીકારવા નહીં. નિર્ગુણ શબ્દ વાપરતા હતા તો તેદી તો તેદી 2000 વર્ષ પહેલા તો એટલો સ્વેતાંબર મતનો પ્રચાર નહોતો, એટલે દિગંબર શબ્દનો પ્રયોગ જ ઓછો હતો. એટલે અત્યારે જે દિગંબર તરીકે અમે ક્યાંય અમારી પ્રસિદ્ધિ કરતા હોય તો શ્વેતાંબર નથી એટલું કહેવા માટે, તમારા પદ્માવતી ખેતરપાળને માનવા માટે નહીં કીધું. તમારા તો 50 લફરા છે એની અંદર, એ બધા ઘૂસી જાય જો તમારા સંપ્રદાયને સ્વીકારીએ તો. એ તો કોઈ દિવસ બનવાનું નથી ને બનશે પણ, નહીં બન્યું નથી બનવાનું જ નથી કીધું. એટલે રાગની ઉપાદેયતા એ વિતરાગ માર્ગમાં ક્યાંય નથી, આ મુદ્દો છે. જ્યારે વિતરાગ માર્ગને છોડીને રાગની ઉપાદેયતા થતા તે વિતરાગ માર્ગ રહેતો નથી, અન્ય મત થઈ જાય છે, ભગવાનના અભિપ્રાયથી એ બહાર છે. વિતરાગ અરિયંત પરમેશ્વરના અભિપ્રાયથી એ બહાર થઈ ગયો, જનેન્દ્રના અભિપ્રાયથી વિરુદ્ધ પડ્યો, આમ વાત છે. તેને અન્ય મતી કહો કે ગમે તે કહો, એક જ વાત છે. શું કહે છે આઉટ તો ગુરુદેવ ને અનુસરે તો આઉટ કરવાનો પ્રશ્ન નથી, પણ ગુરુદેવ ની વિરુદ્ધતા કરે તો એને સોનગઢિયા રહીને પણ કઈક વેપાર જરૂર કરવો છે એવું થઈ જાય છે. બે વાત ને તો બને એવું, જેને સોનગઢિયા જ રહેવું છે એને તો ગુરુદેવને બરાબર અનુસરવા જોઈએ. તકલીફ તો સૂર્યકીર્તિથી ઊભી થઈ, સૂર્યકીર્તિ એટલે ગુરુદેવનું આપણા અનંત ઉપકારનું છેલ્લી હદનું ઉચ્ચ કક્ષાનું ટોચ કક્ષાનું બહુમાન. એ જેને પોસાણું નહીં એ ક્યાંથી રહ્યા, ન પોસાણું જેને રૂચે નહીં પોસાય નહીં એ ગુરુદેવને અનુસરે છે એ વાત ક્યાં રહી. કોઈ કારણસર ભલે વખાણ કે પ્રશંસા કરતા હોય તો એની અંદર કાંઈક બીજો હેતુ રહેલો છે એ સ્પષ્ટ થાય છે. કે ન કહે તો પણ એ વાત છે ને કહે તો પણ એ જ વાત છે. એટલે એની અંદર બીજી પોલ ચાલે પોલ ચાલે કોઈ પણ નકલ કરવા વાળો માણસ આ માર્ગમાં ઘૂસી જાય તો એની નકલ પકડાયા વિના રહી એવું
બરાબર.
આ એક એવો માર્ગ છે એ પકડાઈ જાય છે. એટલે શુદ્ધ થઈને અથવા શુદ્ધ થવા માટે શુદ્ધ હેતુથી શુદ્ધ બુદ્ધિથી શુદ્ધ શ્રદ્ધાંતથી અનુસરે તો કોઈ તકલીફ નથી. સારી વાત છે, ઉદારી રાખવું, પણ વિચારોની અંદર માન્યતાની અંદર સિદ્ધાંતની અંદર મક્કમ અને દ્રઢ પણ રાખવું, ઉદાર પણ રાખવું અને દ્રઢ અને મક્કમ પણ રાખવું. આ ચર્ચા ચાલી હતી, તમને નહીં સમાચાર મળ્યા હોય પૂછવા, બરાબર આ જ શબ્દ ચાલ્યા હતા. બે શબ્દ ગુરુદેવના સંબંધમાં જ ચર્ચા ચાલી હતી કે ગુરુદેવ તો ઉદાર હતા, બહુ ઉદાર હતા અને કરુણાના સાગર હતા. ત્યારે બેન્સ સામે ચર્ચા ચાલી તો એમણે એ કહ્યું કે પોતે બહુ નિડર હતા, મક્કમ હતા અને દ્રઢતા વાળા હતા. વ્યવહારની અંદર પણ દિગંબર શબ્દનો પ્રયોગ કરવો, દિગંબર આચાર્યોના સાહિત્યનો સ્વીકાર કરવો, દિગંબર આચાર્યોને વંદન નમસ્કાર અને ભક્તિ કરવા, અને વર્તમાન દિગંબરોને નમસ્કાર સુદ્ધા ન કરવા, એની મક્કમતાને દ્રઢતા તો એ જ કરી શકે. અત્યારે તો ભૂકા નીકળી જાય. જે દિગંબરોનું તોફાન છે સંપ્રદાય વાળાનું, એમાં અત્યારે કોઈ કરવા જાય ને તો એના ભૂકા નીકળી જાય. આપણે તો વિતરાગ મુદ્રિત પ્રતિમાની સ્થાપના કરવી હતી તો પણ કેટલો સામનો કરવો પડ્યો એ અમે જાણીએ છીએ. ત્યારે એને તો એક ધડાકે કહ્યું કે આ કોઈ દ્રવિલિંગી નથી, ભાવલિંગી તો હું દિગંબર મુનિ નથી, અત્યારે કોઈ દ્રવલિંગી કોઈ નથી, દ્રવલિંગના કોઈને ઠેકાણા નથી, મને નમસ્કાર કરવાનો પ્રશ્ન હોય શકે નહીં. એમની તાકાત હતી, એમની નિડરતા હતી, એમની મક્કમતા હતી, દ્રઢતા
હતી.
બધા વ્યવહારમાં જ વિશ્વ આખા સમાજની સામે બંડ હતું. તત્વ વ્યવહારની અંદર જ્યાં સિદ્ધાંત લાગે ત્યાં જરાય પીછે ન કરે. ત્યાં અહીંયા સિદ્ધાંત લાગુ પડતો હતો કે દેવગુરુ શાસ્ત્ર વંદનીય છે અને પૂજનીય છે, તો એના શાસ્ત્રોની પૂજા કરે. શ્રુત પંચમી આવે ત્યારે શાસ્ત્રોની પૂજા કરે, દિગંબર પ્રતિમાની પૂજા કરે, એના મંદિરો બાંધે, ઉપરા ઉપરી બાંધે. એક એક સાલમાં બબે ત્રણ ત્રણ પ્રતિષ્ઠાઓ મંદિરની થઈ છે, અને એના મુનિઓ વર્તમાન વિદ્યમાન વિચરતા હોય એનું શું? આ તો બહુ જટિલ પ્રશ્ન હતો, જબરજસ્ત પ્રશ્ન હતો. સાહુજીને કહ્યું કે એનો પુરાવો આપ્યો હતો કે અમારા સ્વામીજીએ કોઈ પણ વર્તમાન દિગંબર મુનિને વંદન નમસ્કાર કરતા નહોતા, અમે પણ કરતા નથી, આ અમે ક્યાંથી જુદા પડીએ છીએ એ તમારે સમજવું અને વિચારવા જેવો વિષય છે. તમે સંપ્રદાયની અંદર અમને દબાણમાં લાવીને કોઈક વાત કરાવવા માગો તો અમે તો શાસ્ત્રોને જોઈને, એની પરંપરા જોઈને સત્યને વળગી રહેવા વાળા માણસ છે. બેસો અમારી સામે, શું સત્ય છે એ તમને ખબર પડે. તમે સાથે તમારા વિદ્વાનોને લાવતા નથી એ જ બતાવે છે કે તમારી એમાં પીછેહટ છે, શાસ્ત્રથી તમે પહોંચી શકો એમ નથી. માત્ર તમારે સામાજિક દબાણ અને કાયદાના દબાણથી કામ લેવું છે, અહીંયા દબાણથી કોઈ કામ નહીં થઈ શકે. ચોખ્ખું સંભળાવી દીધું, બે ધડક સંભળાવી દીધું કે અહીંયા દબાણથી કોઈ કામ નહીં થઈ શકે, એ વાત તમે સમજી લો. ગમે તે હોય એની સાથે આપણે કહેવામાં આ સ્પષ્ટ શબ્દો કહેવા, એક વાર નહીં અનેક વારો ચર્ચા દરમિયાન. કેમ કે આ તો સત્યનો માર્ગ છે, વીરનો માર્ગ છે, કાયરોનો આ માર્ગ નથી, કાયર પુરુષોનો આ માર્ગ
નથી.
પ્રશ્ન નથી રહેતો સ્વીકારવાનો, એ ગુરુદેવને સ્વીકારતા નથી, આ ગુરુદેવની પૂર્ણ પર્યાયને સ્વીકારતા નથી. એમને ઠીક ચોખટ કરાવે છે, તો વસ્તુ સ્થિતિ તો જે છે એ છે. શું કહે છે કે નિમિત્ત છે તે માત્ર નિમિત્ત છે, સહચર દ્રવ્ય છે, સહચર ભાવ છે. સહચર દ્રવ્ય પરદ્રવ્ય ને પરભાવ છે, પરદ્રવ્ય ને પરભાવ હોવાથી તે ઉપાદેય નથી. એ તો નિશ્ચયના પક્ષ છોડવામાં જે કોઈ ખૂબી છે એ આ છે કે જેને અશુદ્ધાત્માની રૂચિ થાય એને રાગમાં આત્માનો મહિમા, વિકલ્પમાં આત્માનો મહિમા આવ્યા વિના રહે નહીં, છતાં વિકલ્પ વધારવાનો નથી, વિકલ્પ તોડવાનો આ માર્ગ છે. ન આવે તો તો પણ પત્તો લાગવાનો સવાલ નથી. આના બીનો એને કોઈ નિશ્ચયના પક્ષમાં જ આવ્યો નથી, પણ આવ્યો છે એને આચાર્ય મહારાજ કહે છે એ નિમિત્ત છે. રાગ છે એ નિમિત્ત છે. ઉપાદાન તો નિજ શક્તિ સ્વરૂપ છે. ઉપાદાનની વ્યાખ્યા આ છે. ઉપાદાન તો નિજ, ભૈયા ભગવતી દાસ જે દુઆ લખ્યા છે ને એમાં ઉપાદાનની વ્યાખ્યા નિજ શક્તિ કરી છે. એ રાગ છે તે નિજ શક્તિ નથી. રુચિ છે તે ઉપાદાન છે. જે શુદ્ધાત્માની રુચિ થઈ તે ઉપાદાન છે. જે લક્ષ્ય થયું, નિર્ણય થયો તે જ્ઞાન ઉપાદાન છે, તે નિજ શક્તિ છે. પણ સાથે વર્તતો રાગ, એ રાગ છે એ નિજ શક્તિ નથી. એ તો શક્તિને તોડવા વાળો, શક્તિનો દુશ્મન ભાવ છે.
બરાબર,
આત્માનો દુશ્મન છે. એટલે એવો રાગ કયા સ્થાનમાં કેવો રાગ હોય તેનું જ્ઞાન કરતો, પણ એને ઉપાધિ માનવાની ક્યાંય વાત છે? મહિમા આવે અને રાગ ને રાગ ન વધે, આવી એક નાજુક પરિસ્થિતિ અહીંયા છે કે મહિમા આવે છતાં રાગ ન વધે, મહિમા આવે અને રાગ ઘટે, ત્યારે એને સાધની સિદ્ધિ થાય, ત્યારે એને સાધક પણ પ્રગટ થાય, ત્યારે એને સમ્યક દર્શન થાય. અલ્પ પણ સૂક્ષ્મ પણ વિકલ્પ રહી જાય શુદ્ધાત્માનો, ત્યાં સુધી એને નિર્વિકલ્પ સમ્યક દર્શન ન થાય. અને નિર્વિકલ્પ સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી હજી વિતરાગતા પ્રગટી નથી, અનંતાનું મંદિર ની ચોકડી ગઈ નથી, અને અનંત પરિભ્રમણ હજી જે છેદ થવો જોઈએ એના ઉપર કાપ પીડ્યો નથી, એ શૃંખલા તૂટી નથી. અનાદિની જે સ્થિતિ છે હજી અહીં સુધી એની ઉભી છે. કાંઠે જરૂર આવ્યો છે, આંગણે જરૂર આવ્યો છે, પણ ઘરમાં આવે ત્યારે સાચું. માણસ નથી કહેતા એ સોદો ડોળાય છે, પણ સોદો થઈ જાય ત્યારે વાત પાકી. જ્યાં સુધી વાતચીત ચાલે ત્યાં સુધી કઈ બાજુ ક્યારે શું થાય હું ખબર. અને એક વખત કોન્ટ્રાક્ટ થઈ ગયા પછી એ પ્રમાણે બધું એક્ઝિક્યુટ થઈ જાય અને નફો ઘરમાં કરે ત્યારે એ વાત સાચી. ત્યાં સુધી બધી મહેનતે મહેનત ને પરિશ્રમ એ પરિશ્રમ છે કે નહીં?
બરોબર,
એ વિતરાગતા થાય તે નફો છે, સમ્યક દર્શન થાય એટલો લાભ છે, બાકી ત્યાં સુધી લાભ નથી. રાગ છે તે નિમિત્ત છે, તેનાથી વિતરાગતા થતી નથી. રાગ છે વિતરાગતા થતી નથી. સાધક દશામાં રાગ છે જ નહીં તેમ નથી. સાધક દશામાં રાગ હોતો નથી એમ અહીંયા કહેવા માંગતા નથી. સાધક દશામાં રાગ હોય છે એટલે નિમિત્ત છે જ નહીં તેમ નથી. સાધક દશામાં રાગ અને રાગના નિમિત્તો અથવા રાગ નિમિત્ત રૂપ અને એ મૂળ નિમિત્ત ને એના ઉત્તર નિમિત્તો એ બધું હોય છે. સાધક દશામાં છે જ નહીં તેમ નથી. જો ગુરુદેવ સ્થાનક વાસી માંથી આવ્યા હતા આ જન્મ, કેટલા મક્કમ છે વિચારવાનું. પ્રતિમાનો વિષય વ્યવહાર નો છે. પ્રતિમાને ઉડાવે તો આંખ ફરે, ત્યાં સ્થાનકવાસીનો પક્ષ ન કરે. વિતરાગ માર્ગમાં જીન પ્રતિમાની સ્થાપના અનાદિ અનંત છે. કોઈ જીન પ્રતિમાની સ્થાપના ઉડાવે તો તે માર્ગને ઉડાવે છે. આમ કે શ્રીમદજી સ્થાનકવાસીમાં હતા અને બહુ મૃદુભાષી હતા, છતાં પ્રતિમાની સ્થાપના ને ઉડાવવાની સ્થાનકવાસીઓની વાત જયારે એમને ખ્યાલમાં આવી ત્યારે એમણે બહુ કડક વચન પ્રયોગ કર્યો છે કે આ માત્ર મોહપત્તિને દોરા ધાગામાં ધર્મ માનનારાઓએ જિનેન્દ્રની પ્રતિમા ઉડાવી છે. 500 વર્ષમાં કોઈનામાં બુદ્ધિ નથી. બુદ્ધિ હોત તો અછા નહીં રહી ન હોત. એક શાસ્ત્ર કોઈ રચી શક્યા નથી. વેદાંત જેવા અન્ય મતમાં હજારો ગમે શાસ્ત્રની રચના થઈ છે. આ લોકો તો એક શાસ્ત્રની રચના કરી નથી શીખ્યા. 33 લીધા છે, 45 માંથી વીણી લીધા છે.
બરોબર,
એમ કરીને બહુ કઠોર વચન બોલ્યા. હવે તો વ્યવહારનો વિષય છે, જીન પ્રતિમાની સ્થાપના કરવી તો વ્યવહાર પણ ત્યાં સિદ્ધાંત અડે છે, ત્યાં સિદ્ધાંત ઉભો થાય છે. એટલો વ્યવહાર છે તો વ્યવહાર ને નિશ્ચય ને સિદ્ધાંતિક જ્યાં સંબંધ છે, સિદ્ધાંતિક જ્યાં મેળ છે, ત્યાં વ્યવહાર ને ઉડાવો તો તે નિશ્ચય ને ઉડાવવા બરાબર છે. જો કોઈ ત્યાં વ્યવહાર ને ઉડાવે છે તો તે માત્ર ત્યાં વ્યવહાર ને ઉડાવતો નથી, તે સાથે સાથે નિશ્ચય ને પણ ઉડાવે છે. આ પરિસ્થિતિ ઉભી થાય છે. તેથી એ બાબતમાં જ્ઞાનીઓ જરા પણ મચક ખાતા નથી. એમનું સામર્થ હતું.